તારીખ 9/11/1993 શ્રી સમયસર ગાથા 144 પ્રથમ શ્લોક 94-96 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 142
સંસાર ભાવમાં આત્મા જ્ઞાન થી ચ્યુત થયો હતો, એટલે કે પોતાના જ્ઞાન સ્વરૂપ ને ચૂકી ગયો હતો. જે જે કર્મજનિત પર્યાય ધારણ કરી છે તેટલો ને તેવો જ હું છું, એવો જે અનુભવ છે તે મિથ્યા અનુભવ છે. એટલા માટે મિથ્યા અનુભવ છે કે મૂળ સ્વરૂપ એવું નથી. પછી મનુષ્ય હોય કે ચાર ગતિમાં બીજી કોઈ ગતિની પર્યાય હોય, એ કર્મજનિત પર્યાય છે. અને એ મનુષ્યમાં પણ બાળ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, વાણીઓ, બ્રાહ્મણ ગમે તે પ્રકાર હો, એ બધા કર્મજનિત અવસ્થાના પ્રકારો છે. એ જીવનું મૂળ સ્વરૂપ નથી. પૂર્વ કર્મથી એવી અવસ્થા થઈ છે અને તે પણ બધી વિકારી અવસ્થા છે, વૈભાવિક અવસ્થા છે, એ આત્માની સ્વાભાવિક અવસ્થા નથી. અને એ અવસ્થા જીવોને જેટલો પોતાને અનુભવતા મૂળ જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એને ચૂકી ગયો છે. અને અત્યારે મેળવે તો એને ખબર પડે એવું છે. અત્યારે અંદર માં અનુભવને તપાસે તો એને ખબર પડે કે હું જ્ઞાન સ્વરૂપ છું એવું તો મને અનુભવમાં આવતું નથી, હું ફલાણો ફલાણો છું એમ જ મારો ભાવ રહે છે. વગર વિકલ્પે પણ એવો જ ભાવ રહે છે. અનાદિના એ સંસ્કાર છે, ઘણા રૂઢ સંસ્કાર છે, ઊંડા મૂળ છે જરા, એટલે એ સ્થિતિ સ્વાદ થઈ ગઈ છે. તે જ્ઞાનમાં જ આવીને મળે છે. ક્યારે આવો અનુભવ થાય છે? ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે, આત્મા મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે. ત્યારે પોતે જ્ઞાનમાં જ આવીને મળે છે, એટલે જે પરિણામો અનાત્મ ભાવે થતા હતા તે ભાવો હવે આત્મ ભાવે, જ્ઞાન ભાવે થવા લાગ્યા. એટલે જ્ઞાનમાં આવીને મળ્યો એમ કહેવાય છે. સ્વરૂપમાં પરિણામ લાગ્યા, જે પરદ્રવ્યમાં અને પરભાવમાં લાગતા હતા એ સ્વરૂપમાં લાગ્યા. એવી રીતે અહીંયા જ્ઞાન દશાનું વર્ણન કર્યું છે. કેમ કે આ એવા તબક્કાનો વિષય છે કે અજ્ઞાની મટીને જે જ્ઞાની કેમ થયો એ સ્ટેજની ચર્ચા ચાલે છે, એટલે એમ વાત લીધી છે. દૂરમ ભૂરી વિકલ્પ જાલ ગહને બ્રાહ્મણ નિજો ઉઘાચ્યુતો દૂરાત એવ વિવેક નિમ્ન ગમનાત નિતો નિજો ઘમ બલાત વિજ્ઞાન એક રસસ્ત એક એક રસિકા રસી રસીનામ આત્માનમ આત્માહરન આત્મને એવ સદા ગતાનુગતતામ આયાત્યમ તોયવત. પાણીનું દ્રષ્ટાંત આપ્યું છે. તો એટલે પાણી, પાણીના સંસ્કૃતમાં ઘણા શબ્દો છે, જળ, નીર, તોય, ઘણા શબ્દો, 20-25 શબ્દો છે પાણી માટે. ભાષા વિશાળ છે ને. જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન મનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમુદ્ર બળથી વાળવામાં આવે. શું છે? આ વરસાદનું પાણી પડે છે ને, છૂટું 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 એને નીકુમાંથી અથવા એની હેર જુદી 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 ગહન વનમાં એટલે દૂર વનમાં જુદી જુદી જગ્યાએ પાણી વહેતું હોય, એને એક ઢાળ વાળો માર્ગ મળે, કોઈ તળાવ બાજુ વળતો કે નદી બાજુ વળતો માર્ગ મળે, તો ભલે દૂર હોય તળાવથી કે નદીથી દૂર હોય, તો પણ દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ, જ્યાં પાણીનો સમૂહ જળાશય જ રહેલું છે, તેના પર બળથી વાળવામાં આવે, પછી ઢાળ મળે ત્યારે વેગ પકડે છે, એમાં સ્પીડ પકડે છે પાણી, અને પછી તે પાણી પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકો, જ્યારે પાણી પાણીને ખેંચી રહ્યું હોય લોહ ચુંબકની જેમ, એવી રીતે વેગ પકડે છે, એ આમાં કહેવાનો આશય છે. થોડો પરિણમનનું થોડુંક અંતરંગ બતાવવું છે, અંદરનું પડખું છે, કેવી રીતે પરિણમન સ્વરૂપ સન્મુખ થઈને વેગવંત થઈને આત્મામાં આવે છે, એનો થોડો ચિતાર ખડો કરવો છે. એટલે આવો દ્રષ્ટાંત લીધો છે. સામાન્ય રીતે આટલું બધું પાણીના વહેણ બાબતમાં સામાન્ય માણસે વિચાર્યું નથી હોતું કે પાણીનું વહેણ આવી રીતે જળાશયમાં આવતું હોય છે વરસાદ પડ્યા પછી. શું પણ આચાર્ય મહારાજ તો બહુ ક્ષોભક્ષમના, વિશાળ ક્ષોભક્ષમના, ઊંડા ક્ષોભક્ષમના ધારક હોય છે, એટલે દ્રષ્ટાંત પણ એવા જ કોઈ બંધ બેસતા સ્પષ્ટ સમજાય એ રીતે સ્પષ્ટ કરે છે દ્રષ્ટાંતથી. પાણી પાણીના સમૂહ તરફ ખેંચતું થકું, પ્રવાહરૂપ થઈને વહેણ થઈને પોતાના સમૂહમાં આવીને મળે. શું પાણી પોતાના જળાશયમાં સમૂહમાં આવીને મળે એ દ્રષ્ટાંત છે. તેવી રીતે આ આત્મા પોતાના વિજ્ઞાન સ્વભાવ, વિજ્ઞાન ગુણ સ્વભાવથી ચ્યુત થયો થકો પ્રચુર વિકલ્પ જાળના ગહન મનમાં દૂર ભમતો હતો. કેવું સરસ દ્રષ્ટાંત લીધું છે કે જો જીવ પોતાના વર્તમાનને તપાસે તો વિકલ્પ જાળ ઘણી પ્રચુર છે એવો અનુભવ એને થશે. ઊંઘમાં પણ જાણે વિકલ્પ ચાલતા હોય, બેભાનપણામાં પણ જાણે વિકલ્પ ચાલતા હોય, અને એ ભૂલો પડ્યો હોય, જેમ કોઈ ગહન મનમાં માણસ ભૂલો પડે એમ વિકલ્પના ગહન મનમાં આત્મા ભૂલો પડી ગયો છે એમ કે છે. એને દિશા સૂજતી નથી, અંતર્મુખ કેમ થવું એ દિશા સૂજતી નથી. એ ભમતો હતો કેવી રીતે કે પોતાના વિજ્ઞાન ગણ સ્વભાવથી ચ્યુત થયો થકો, પોતાનું સ્વરૂપ અંદરમાં હોવા છતાં એને ભૂલીને એને ચૂકીને અનંત પ્રકારના વિકલ્પોમાં, અનંત કાળથી અનંત અનંત વિકલ્પોમાં ગૂંચવાઈને ભયમાં કરે છે. હવે જ્યારે આ દશા થઈ, શું જ્યારે એને સ્વરૂપ નિશ્ચય થયો, પહેલા એને સંસારથી છૂટવા માટે નિર્ધાર કર્યો કે મારે હવે આ સંસારમાં રખડવું નથી, એવો એને દ્રઢ નિર્ધાર કર્યો. ત્યાર પછી સ્વરૂપની ખોજ કરી અને સ્વરૂપનો નિશ્ચય કર્યો. નિશ્ચય કર્યા પછી સ્વરૂપ સન્મુખ થઈને અનુભવ કર્યો ત્યારે, ત્યારે શું છે કે ત્યારે તેને દૂરથી જ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા, વિવેક નિમ્ન ગમનાથ, એને વિવેક કયો છે. શ્રીમદજી મોક્ષમાળામાં આ બધું શરૂઆતમાં લખ્યું છે વિવેકનો વિષય. જો માણસમાં આત્મકલ્યાણનો વિવેક જાગૃત ન થાય તો માણસ અને વાંદરામાં શું ફેર એમ પૂછ્યું છે. કેમ કે વાંદરાને બધા અવયવો માણસ જેવા હોય છે. એક જમાનામાં તો માણસના અવયવો નહોતા મળતા, ત્યારે વાંદરાના અવયવો આ ડાક્ટર લોકો હાડકા છે, બીજા છે, ત્રીજા છે, જરૂર પડે રિપ્લેસ કરવા હોય તો વાંદરાને મારી નાખશે. તો ઘણા વખતથી વાંદરાને મારી નાખે છે, અત્યારે મારી નાખે છે, અને વાંદરાના હાડકા કે વાંદરાના અવયવો માણસના શરીરમાં ફિટ કરે છે, આજે પણ કરે છે, અને ઘણા વખતથી આ તો કરે છે. એના આંગળા હાથ પગ બધા વધારામાં એ પૂંછડું હોય છે, એટલે એ તો એમણે પછી વ્યંગ કર્યો છે કે માણસને તો પૂંછડું નથી ને એને તો એટલો અવયવ વધારે છે, તો એ તો મહામાનવ ગણવો જોઈએ, કે માનવ નહીં કે મોટો માણસ ગણવો જોઈએ એને, કે થોડુંક એની પાસે વધારે છે ને, થોડુંક કમી ક્યાં છે, માણસમાં એ કમી રહી એટલી પૂંછડાની, માટે એને તો મોટો માણસ ગણવો જોઈએ. પણ જો માણસમાં આત્મકલ્યાણનો વિવેક આવે તો એ માનવ છે, નહીતર એ વાંદરામાં એનામાં કાંઈ ફેર નથી. વાંદરો પણ થોડીક પ્રતિકૂળતા આવે ઊંચો નીચો થઈ જાય. એ કાંકરી મારે ઝાડ ઉપર બેઠો હોય ને છોકરાઓ તો કુતુહલ થી પણ કાંકરી મારે, ત્રણ વખત ચડે ને ત્રણ વખત ઉતરે, એક કાંકરી અડી હોય ત્યાં તો એટલી કસરત કરી લે. એટલું ચંચળ પ્રાણી છે. જોયા હતા ને ઈડરમાં, નજીકથી જોવા મળ્યા એની ચંચળતા કેટલી છે. મોઢું ફેરવે આમ આમ આમ, ઉપર ચડ નીચે. નાનપણથી જન્મથી નાના નાના બચ્ચા પણ કેટલા ચંચળ હોય છે, એની પ્રકૃતિ કેટલી ચંચળ હોય છે. શું બતાવે છે કે વિવેક ખોયો છે. શું ફેર છે એનામાં? વિવેક નથી એનામાં. મારું કલ્યાણ કેમ થાય એ વિવેક નથી. આચાર્ય મહારાજ અહીં શબ્દ વાપરો છે, વિવેક નિમ્ન ગમનાથ. વિવેક રૂપી ઢાળ વાળો માર્ગ, નિમ્ન એટલે ઢાળ, નીચે. નિમ્ન એટલે નીચે, હિન્દીમાં વપરાય છે નિમ્ન શબ્દ. ગમન એટલે ગમનાથ માર્ગ, ઢાળ વાળા, વિવેક રૂપી ઢાળ વાળો માર્ગ. જેને આત્મ કલ્યાણ નો વિવેક જાગ્યો એને એને વિવેક રૂપી ઢાળ વાળો માર્ગ મળ્યો. હવે એ આત્મામાં આવશે, આગળ જતા એ આત્મામાં
આવશે,
આવી જશે. વિવેક રૂપી ઢાળ વાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. શું? પુરુષાર્થ લીધો ત્યાં. બળ એટલે પુરુષાર્થ. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ પુરુષાર્થ થી વળ્યો, જોર થી વળ્યો, આખા જગતને ઉડાડીને વળ્યો. જગતમાં કોઈ જગતને એને શેર શરમ કે કલ્પના રહે એ નહીં. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. જેમ પાણી જોશ પકડે છે, તાણ ઊભું થાય છે, પાણીમાં તાણ ઊભું થાય છે. નદીમાં ઢાળ હોય છે, સમુદ્ર તરફ વહેતી નદી છે, એ ઢાળ હોય છે એટલે એ બાજુ વળે છે પાણી. નદીમાં કેવું તાણ આવે છે કે હાથી હોય તો એકવાર હાથી પણ એ પૂરમાં તણાઈ જાય એવું તાણ આવે છે. એમ અહીંયા પુરુષાર્થનું જોર પ્રગટ થયું. પુરુષાર્થનું જોર પ્રગટ થયું એમાં સૂક્ષ્મતા એ છે કે આ સહજ પુરુષાર્થ છે. તેમ ત્યાં જેમ પાણીને વેગ પકડાવવા માટે કોઈ મશીનરી લગાવવી પડતી નથી. પાણીમાં જે બળ ઊભું થાય છે કે ભલભલાને તાણી જાય, એ સહેજ જ ઢાળના હિસાબે બળ ઊભું થયું છે. એમાં કોઈ મશીન લગાવ્યું નથી, ફોર્સ આપ્યું નથી. એમ આત્મા આત્મા તરફ વળે અને જે બળ ઊભું થાય છે એની અંદર કોઈ કૃત્રિમતા નથી. સહજપણે એવું બળ ઉત્પન્ન થાય છે અને આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવમાં જામતો જાય છે, ઢીમ થતો જાય છે. જામતો જાય છે એટલે ઢીમ થતો જાય છે. સહેજે સહેજે અંદરમાં વળીને અંદરમાં જામતો જ જાય, જામતો જ જાય. જેમ કે એની મેળે ઠરતું જાય અને જામતું જાય. પડ્યું પડ્યું શિયાળાનું ઘી એની મેળે ગરમ કર્યું હોય તો તે પડ્યું પડ્યું જામતું જાય. એમાં ધ્યાનમાં બેઠેલો જામતો જ જાય, જામતો જ જાય. સહજ એના પુરુષાર્થનો વેગ અંદર અંતર્મુખ એવો વળે એનું પરિણમન વિજ્ઞાન ઘન થતું જાય. હા, એવું એક અંદરનું પડખું બતાવવા માટે પાણીનો દ્રષ્ટાંત લીધો છે. પાણી કેવી રીતે ઢાળ પકડે છે. પ્રથમ વિવેક રૂપી ઢાળ વાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો, પુરુષાર્થથી વળ્યો. શું બળથી? એટલે પરાણે બળથી એમ નહીં, સહજ પુરુષાર્થથી અંતર્મુખના વેગમાં પોતાના સ્વરૂપમાં આવ્યો. કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને જે એક વિજ્ઞાન રસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા. શું એમ થવાનું કારણ? શું ઘી ઠરવાનું કારણ? જેમ ઠંડી છે એમ આત્માને વિજ્ઞાન ઘન તરફ વળવાનું, જોરથી વળવાનું કારણ શું? કે વિજ્ઞાન ઘનના રસીલા જીવો છે. શું વિજ્ઞાન ઘનના રસીલા જીવોમાં કેવળ શબ્દ લીધો પાછો, માત્ર આ સિવાય જગત નું કઈ નહીં, મારે કઈ લેવા દેવા નહીં, કોઈ ની સાથે કઈ લેવા નહીં, મારો આત્મા જ પહેલો, બધું પછી, આખું જગત પછી ને પહેલો મારો આત્મા. કેમ કે ન તો એને કોઈ પીડામાંથી બચાવી શકે એમ છે, ન તો કોઈ એને મૃત્યુમાંથી બચાવી શકે એમ છે, અને વિવેક ના આવે તો એને દુર્ગતિમાંથી પણ જતો કોઈ બચાવી શકે એમ નથી. કેમ કે એ બધી કુદરતી વ્યવસ્થા છે, એ બધી કુદરતની વ્યવસ્થા છે, એમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું કઈ ચાલતું નથી. એટલે એવો વિવેક જેને પ્રગટ્યો છે એ કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા છે, આત્મરસના આત્મશાંતિના અમૃત રસના રસિયા છે એ બધા. શું કષાય રસના ને અશાંતિના રસના રસિયા નથી. શું એવા પુરુષોને જે એક વિજ્ઞાન રસ વાળો જ અનુભવાય છે તે આત્મા, એને કેવો અનુભવાય છે? એકલો ચૈતન્ય રસ વાળો અનુભવાય છે. એ આનંદ રસ નો કંદ છે એમ કહો, શાંત રસ નો કંદ છે એમ કહો, એકલો વિજ્ઞાન રસ વાળો, જ્ઞાન રસ વાળો અનુભવાય છે. કાલ લીધું તું ને, જ્ઞાન ની કાતળી છે આત્મા, ઉભો છે ને, એટલે શેરડી નો હાથો ઉભો રાખે છે, એ જ્ઞાન ની કાતળી છે. જ્ઞાન રસ થી પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન ને શાંત રસ થી ભરેલો છે એવો આત્મા, એને અનુભવાય છે એવો તે આત્મા. આત્મા ને આત્મામાં જ ખેંચતો, જો પર્યાય ને ખેંચતો એમ ન લીધું, આત્માને એટલે પર્યાય ને ખેંચે છે એમ નહી, આત્માને ખેંચે છે. ક્યાં ખેંચે છે? ત્રિકાળીમાં, એટલે આત્મામાં ખેંચે છે. અહીંયા આત્મામાં એટલે ત્રિકાળીમાં, અને આત્માને એટલે પર્યાય. ત્રિકાળી ને પર્યાય ની વાત અહીંયા કઈ છે નહીં, ભૂલી જાય એમ કે છે. હવે ગયું બધું, દ્રવ્ય પર્યાય ની માથાકૂટ બધી ગઈ. અધ્યાત્મ નું વચન છે, બધું અધ્યાત્મ માં એવી રીતે આવશે. જોજો જ્યાં જ્યાં આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે ને, એટલે આ પ્રકારના વચન પ્રયોગ બહુ આવશે. આત્માને આત્મામાં જ ખેંચતો, ને ગુરુદેવે પ્રવચનમાં એ લીધું કે આત્માથી આત્માનો નિશ્ચય કર્યો, નિશ્ચય વખતે એ લઈ લીધો, આત્માના આધારે અવલંબને કર્યો ને, જ્ઞાન લક્ષણ ન લીધું ત્યાં, જ્ઞાન સ્વભાવ ન લીધો, બે આત્મા જ લઈ લીધા, આત્માથી આત્માનો નિશ્ચય કર્યો પ્રવચનમાં એમ કહ્યું. અહીંયા આત્માને આત્મામાં જ ખેંચતો થકો, અર્થાત જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને મળે છે. પર્યાય એવી રીતે ખેંચાય છે કે જાણે અંદરનો આત્મા એને ખેંચતો ન હોય, એમ લો ચુંબક ખેંચે છે એવી રીતે, એવી રીતે આત્મામાં જ ખેંચતો થકો સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને મળે છે. સદાય પછી તો સદાને માટે એ સ્થિતિ ચાલુ રહે છે, જ્યારથી આ સ્થિતિ શરૂ થાય છે ત્યારથી આ સ્થિતિ ચાલુ રહી જાય છે, અને પછી સરવાળે અનંતકાળ પર્યંત સદાને માટે આત્મા આત્મામાં જ રહી જાય છે, આત્મા આત્મામાંથી બહાર નીકળતો નથી. જેમ જળ જળના નિવાસમાંથી કોઈ માર્ગ બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે છે, કોઈ વખત એવું બન્યું પાળ તૂટી ગઈ, પાળ તૂટીને બહાર પાણી નીકળી ગયું, વળી એને એવો ઢાળ મળ્યો બીજી જગ્યાએથી, પાછું અંદર તળાવમાં આવીને મળે, અને જ્યારે બહાર નીકળ્યું અને એને પાછો ઢાળ મળ્યો એટલે સ્પીડ પકડે છે, જાણે ઓલું પાણી એને ખેંચતું ન હોય એવી રીતે વેગ પકડે છે. જેમ જળના નિવાસમાંથી કોઈ માર્ગ બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે, જેમ જળ છે એ બહાર અનેક જગ્યાએ ભમે જળના નિવાસમાંથી નીકળે, પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા એ જ પાણી પાછું એમ હું જે પરિણામ બહાર જતું હતું એ જ પરિણામ અંદર આવે છે, પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવીને મળે. તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળીને વિકલ્પોના મનમાં ભ્રમણ કરતો થકો, વિકલ્પમાં અનેક વિકલ્પમાં ના મનમાં ભૂલો પડી ગયો, ગુંચવાઈ ગયો. શું શા કારણે? મિથ્યાત્વને કારણે. મિથ્યાત્વ એટલે પોતાને ભૂલી જવું, તે પોતે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જવું, અસલ સ્વરૂપને ભૂલી જવું, એનું નામ મિથ્યાત્વને અજ્ઞાન, બીજું કાંઈ નથી. મૂળ સ્વરૂપને સંભાળીને સાવધાન થઈને મૂળ સ્વરૂપમાં રહી જવું, એનું નામ જ્ઞાન. બસ આટલું ટૂંકું છે. આમ તો આટલું કહેવા માટે આટલા મોટા મોટા વોલ્યુમ છે શાસ્ત્રના. વાત તો આટલી જ છે. કેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળીને વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો. વિકલ્પના વનમાં અનેક પ્રકારની જાળી જેમ વનમાં હોય છે અને રસ્તો ન દેખાય, એમાં ભ્રમણ કરતો થકો. કોઈ ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા, જો જયચંદજી આ વિવેકમાંથી આ ભેદ જ્ઞાન શબ્દ લઈ લીધો, આચાર્ય મહારાજે વિવેક શબ્દ લીધો છે, શ્લોકમાં પણ વિવેક શબ્દ લીધો છે, જયચંદજીએ વિવેકને ખોલીને વાત કરી છે કે વિવેક એટલે જડ ચૈતન્યને સ્વભાવ વિભાવને ભિન્ન પાડવા, એનું નામ વિવેક. અને એ જ આત્મકલ્યાણનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. કોઈ ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો, જો આ ભેદ જ્ઞાન થાય ત્યારે શું થાય છે અંદરમાં, આ ચિતાર છે અંદરમાં, કે જો વાસ્તવિકપણે ભેદ જ્ઞાનનો પ્રયોગ થાય તો જ્ઞાન જ્ઞાનમાં ખેંચાય છે અથવા આત્મા આત્મામાં ખેંચાઈ જાય છે. આવી વાત છે. સ્વરૂપ નિશ્ચય થયો છે ને. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓ જે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તી હતી એટલે બહાર જતી હતી, એ અંદરમાં કેમ આવી? કે સ્વરૂપ નિશ્ચય થયો, એમાં પોતાની નિધિ જોઈ, અનંત સુખ શાંતિની નિધિ જોઈ, એટલે ખેંચાણ ઊભું થયું. અને પરિણામ ભેદ જ્ઞાનમાં પુરુષાર્વંત પુરુષાર્થવંત થઈને વેગથી આત્મા આત્મામાં ખેંચાવા માંડ્યો. આ માણસ ઘણી વાર દેહ ત્યાગ કરે છે ત્યારે એને હાથ પગ ખેંચાય છે ને, ઘણી વાર એવી રીતે પણ મૃત્યુ થાય. હાથ પગ ખેંચાવા માંડે, આંખ બહાર નીકળી જાય, જીભ બહાર નીકળી જાય. શું એ બધી આ વિકૃતિઓ વિભાવના ફળ જોવામાં મળે છે. શું એ બધી વિકૃતિઓ એટલે વિભાવના ફળ જોવા મળે છે. હવે આત્મા આત્મામાં સ્વભાવનું ફળ કે છે, આત્મા આત્મામાં ખેંચાવા માંડ્યો. અંદરમાં એવું સ્વરૂપ જોયું, એવું અદભુત થી અદભુત સ્વરૂપ જોયું કે અંદરમાં ખેંચાવા માંડ્યો. ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો, પોતાના વિજ્ઞાનઘન સ્વભાવમાં આવીને મળે છે. પોતે જ પોતાને ખેંચતો, બીજો કોઈ એવો નથી વચમાં, વિકલ્પે વચમાં નથી. દેવગુરુ શાસ્ત્ર તો વચમાં છે ને, પણ પોતાનો આત્માનો વિકલ્પ પણ હવે વચમાં નથી રહ્યો. પોતે જ પોતાને ખેંચતો, પોતાના વિજ્ઞાનઘન સ્વભાવમાં આવીને મળે છે. પોતાના સ્વભાવમાં આવીને જામી જાય છે, સ્થિર થઈ જાય છે, થંભી જાય છે, એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. આખો ગાથા પૂરી થઈ પછી આવા બધા કળશની રચના કરવાનો વિકલ્પ અમૃતચંદ્ર આચાર્ય દેવને જંગલમાં રહીને આવ્યો છે. આચાર્ય ભગવાન તો જંગલમાં બેઠા છે ને, આ બધા વિકલ્પ આવે છે. જુઓ શું થાય છે, જુઓ તો ખરા, આવું થાય છે આત્માને અંદરમાં. ત્યારે એને ભવછેદ થઈ જાય છે, પછી એને ભવભ્રમણ રહેતો નથી. ભવભ્રમણ રહેતું નથી એનો અર્થ કે એને જન્મ મરણના દુઃખ નથી, મરવાના દુઃખ નથી, આદિ વ્યાધિ ઉપાધિના કોઈ દુઃખ નથી જગતના, એવી દિશામાં આવે છે.
વિકલ્પના
વનમાં અટવાઈ ગયો છે, એટલે સંસારને અટવી એવું નામ આપ્યું છે, એમાં અટવાય છે એટલે એને અટવી એવું નામ આપ્યું છે. જંગલ, સંસારનું જંગલ, સંસાર અટવી, સંસારનું જંગલ છે. એક વિકલ્પ પૂરો ન થાય ત્યાં બીજા 70 ઉભા આવી જાય લાઈનમાં. હે, એ જ હાલતે ઘટમાળ બીજી છૂટે નહીં. શું
શું કરવું સાહેબ? હવે
ભેદ જ્ઞાન કરવું, પહેલા નિર્ણય કરવો કે હવે આ જગત માંથી, આ સંસાર માંથી મારે કઈ જોઈતું નથી. જેને કઈક જોઈતું હોય એના માટે આ રસ્તો નથી. હજી જેને સંસાર માંથી કઈક સુખી થવાનો લોભ હોય કે આમ કરવાથી સુખી થશું, આમ કરવાથી સુખી થશું, એને અહીંયા નો એડમિશન. એને સર્વજ્ઞ ભગવાનની પરમિશન નથી, એને એડમિટ કરતા નથી. આ તો ન્યાય કોર્ટ સર્વજ્ઞ ભગવાનની છે. ન્યાય કોર્ટમાં તે ઉપલી કોર્ટની અંદર કાગળિયા એડમિટ કરવામાં આવે છે પહેલા. શું એને એડમિટ કરવા કે નહીં એ રીતે તપાસાય છે. ક્યારે દાખલ કરવો કે નહીં આ કેસ, કેમ કે જૂઠા કેસ લોકો ઊભા કરે છે. એને દાખલ ન કરે કે નહીં ફગાવી દે, આ કેસ નહીં ચાલે અહીંયા. આના ઉપર ન્યાય, ન્યાય અન્યાયનો વિચાર કરવા યોગ્ય નથી. એનો અર્થ શું થાય છે કે આ વાત ઉપર ન્યાય અન્યાયનો વિચાર પણ કરવા યોગ્ય નથી. શું એમ, જેને સંસારમાંથી કાંઈ લેવું હોય એને એમ કે છે કે એની વાત ઉપર સર્વજ્ઞ ભગવાન કાંઈ વિચાર કરવા માંગતા નથી. કોઈના માટે લખ્યું ને નામ લીધા હોય કૃપાળુ દેવે, કે ભાઈ એને હજી ઈશ્વર રખડાવવા માંગે છે, ત્યાં આપણે ઈશ્વરની સામે પડીને હવે એને શું કરવા બચાવવા જવું. શું એને તો ઈશ્વરની સામે પડવા જેવું થાય કે એને જ રખડવું છે. વિરાજનામાં આવી ગયા છે, સત્પુરુષની વિરાજનામાં આવે એટલે એ પછી સત્પુરુષની વિરાજનામાં આવે એટલે સમજવું કે દેવગુરુ શાસ્ત્ર બધાની વિરાજનામાં ઊભો છે. એ જીવનું ભવભ્રમણ ઘણું લાંબુ છે એટલે એને હવે બચાવી શકાય એવી વર્તમાન પરિસ્થિતિ રહી નથી. એટલે એમ કે ઈશ્વર જેને રખડાવવા માંગે છે એને આપણે ક્યાંથી બચાવશું, કે આપણું ક્યાં એટલું સામર્થ છે. એવું છે એટલે અહીંયા તો આપણે એમ તપાસવાનું, હજી સંસારમાંથી કઈ સુખ લેવું હોય તો સમજવું કે હજી આ જીવને રખડવાનો ઘણો બાકી છે, હજી ઘણો દુઃખી થવાનો છે. ત્યાં સુધી હજી ઠેકાણે જલ્દી પડે એવું લાગતું નથી. એમાં તો મોક્ષ સુધીના મૂળિયા પીડ્યા છે. સિદ્ધાંતકરણથી પૂર્ણતાનું લક્ષ્ય થાય એને સિદ્ધપદ સુધીના અંદરની બધી પર્યાયો એના ગર્ભમાં આવી ગઈ છે. જન્મક્રમથી થશે વારા ફરતી. શું એવી મોટી વાત છે, એ સૂત્ર એટલું મહાન છે. શું કહે છે કે એવી રીતે અંદરનું ખેંચાણ ઉભું થાય છે. હવે કર્તા કર્મધિકારનો ઉપસંહાર કરતા કેટલાક કળશરૂપ કાવ્યો કહે છે. આ બે ગંગા જે કળશ છે એ ગાથા ઉપરના લીધા. હવે આખા અધિકારના તાત્પર્ય રૂપે આચાર્ય મહારાજ જે કર્તા કર્મનો વિષય છે એટલે કે આ 95મો જે કળશ છે ને એના ઉપર છે કે એક વિકલ્પ આ જીવને અજ્ઞાન અવસ્થામાં ઊભો થાય છે એ જ સમયે એ વિકલ્પનો કર્તા થઈને જ વિકલ્પ કરે છે. જરાક સૂક્ષ્મતાથી તપાસી જુએ તો જે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે વિકલ્પની સાથે એ કર્તા એક આ સમજી શકાય એવું પ્રયોજનભૂત અને ત્યાં જ્યાંથી ભેદજ્ઞાન કરવું છે, ભેદજ્ઞાન કરવું છે એની વિરુદ્ધનું શું પરિણામ થઈ રહ્યું છે એનું નામ આપ્યું છે કર્તા કર્મ. આત્મા કર્તા થાય છે અજ્ઞાન ભાવે અને વિભાવ ભાવને પોતાનું કાર્ય બનાવે છે અને આ રીતે અભેદતા સાધે છે. વિભાવ સાથે એકત્વ અને અભેદપણું સાધે છે. એક કરતા કર્મ પણ કેવી રીતે મટે એનો અભાવ કરવાનો અધિકાર છે. નામ તો બધે ટૂંકા દેવાય પણ અમુક વાત અધ્યાન રહેવાય છે. જેમ કે કરતા કર્મ અધિકાર એટલે કરતા કર્મ પણ આના અભાવ કરવાનો અધિકાર, બંધ અધિકાર એટલે બંધના અભાવ કરવાનો અધિકાર, આશ્રવ એટલે આશ્રવના અભાવ કરવાનો અધિકાર, પુણ્ય પાપ એટલે પુણ્ય પાપના અભાવ કરવાનો અધિકાર છે. આમાં મૂળ વાત તો એ છે. તે ભાવો કેવી રીતે અભાવપણાને પામે એ વાત મુખ્યપણે લીધી છે આચાર્યમાં ભગવાને. એ અધિકારનો ઉપસંહાર કરતા કેટલાક કળશરૂપ કાવ્યો તેમાં કહે છે. તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે, ટૂંકાણમાં કહે છે. વિકલ્પ કહ પરમ કર્તા, વિકલ્પ હ કર્મ કેવલમ, ન જાતુ કર્મ કર્તૃત્વમ, સવિકલ્પસ્ય નશ્યતિ. શ્લોકાર્થ: વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે. આ મિથ્યાત્વ અવસ્થામાં જ્ઞાની વિકલ્પનો કર્તા નથી, ભિન્ન પડી ગયા છે, અથવા એ વિકલ્પના જ્ઞાતા છે. વિકલ્પથી જુદા રહીને, જુદા પડીને, જુદા ઉભા રહીને વિકલ્પને ભિન્નપણે જાણનારા રહી ગયા છે, એટલે એમને કરતા કહેવામાં આવે. વિકલ્પ હોવા છતાં કરતા કહેવામાં આવતા નથી, અથવા એ જ્ઞાનીનો વિકલ્પ નથી એમ કહેવામાં આવે છે કે જ્ઞાનીનો એ ભાવ નથી. એ ભાવ જ્ઞાનીનો હોવા છતાં જ્ઞાનીનો નથી. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. વિકલ્પ કરનારો જ કેવળ કરતા છે. જે અભેદપણે વિકલ્પમાં તન્મય થઈને, વિકલ્પમાં એકાકાર થઈને, એકત્વપણું પામીને વિકલ્પને કરે છે, એ જ આત્મા વિકલ્પનો કરતા છે. અને એ કરતા કર્મ એક સમયમાં જ છે, બીજો સમય એમાં પહેલા વિકલ્પ થાય ને બીજા સમયે કરતા થાય એમ પણ નહીં. જેમ ભેદ જ્ઞાન પણ એક સમયમાં છે, એમ અભેદપણું પણ એક સમયમાં છે. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે, અને વિકલ્પ જ કેવળ કર્મ છે, અને એનો એ આત્માનો વિકલ્પ માત્ર, એ વિકલ્પ એટલું જ એનું કર્મ છે. પરદ્રવ્યને તો કોઈ આત્મા અજ્ઞાની પણ કરી શકતો નથી. વિકલ્પ એનું કાર્ય અને પોતે એનો કરતા. કરતા કર્મ પણ કદી પણ ભિન્નપણે રહેતો નથી. અને છતાં આત્માની જાતિ ને કર્મની જાતિ જુદી હોવાથી જુદી જાતિમાં કરતા કર્મ પણ આનો અનુભવ કરે છે, માટે એ અનુભવને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. માટે એને મિથ્યાપણું, મિથ્યાત્વ એમ લાગુ પડ્યું. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે, અને વિકલ્પ જ કેવળ કર્મ છે, માત્ર કર્મ છે. વિકલ્પ માત્ર કર્મ છે, બીજા કોઈ કરતા કર્મ નથી. અથવા પોતે જ પોતાના સંસારનો દુઃખનો કરનારો છે, અને પોતે જ એ દુઃખને અનુભવનારો છે. સંસારમાં સંસાર અને સંસાર દુઃખને કરનારો પણ પોતે છે, અને અનુભવનારો પણ પોતે છે. પોતે જ કરતા છે ને પોતે જ કર્મ છે, પોતે જ ભોગતા છે ને પોતે જ ભોગ્ય છે. જ્યાં કરતા કર્મ પણ હોય ત્યાં ભોગતા ભોગ્ય પણ હોય, એ અનિવાર્યપણે આવી પડે છે. જે જીવ વિકલ્પ સહિત છે, એટલે કે વિકલ્પમાં એકાકાર છે, વિકલ્પ વાળો છે, વિકલ્પમય પરિણમે છે, તેનું કરતા કર્મ પણ કદી નાશ પામતો નથી. સવિકલ્પસ્ય ન જાતું કર્મ કર્તૃત્વમ, ન જાતું નશ્યતિ, નાશ પામતું નથી. કદી પણ નાશ પામતું, જ્યાં સુધી આવું કરતા કર્મ પણ રહે ત્યાં સુધી એનું દુઃખ નો સંસાર મટે નહીં એમ કે છે. વિકલ્પમાં તન્મય થાય ત્યાં સુધી એ વિકલ્પનો નાશ થાય, નવા વિકલ્પો ઉભા કરે. વિકલ્પમાં તન્મય થઈને પરિણમે એ બીજા વિકલ્પોને ઉભા કરે. એ આગળ સર્વ વિશુદ્ધમાં લેશે. સર્વ વિશુદ્ધ અધિકાર એટલે જ્ઞાતા ભાવનો અધિકાર. આ કરતા કર્મ એટલે કરતા કર્મના અભાવનો અધિકાર, નાસ્તિથી લીધો. અભાવ એટલે નાસ્તિ. બોલો, સદભાવનો અધિકાર લીધો છે. 308 ગાથાથી શરૂ કર્યો ને, આમાં કર્તાપણું મટાડવા માટે આ ગાથા કહીએ છીએ. શા માટે ગાથા કહી છે? કર્તૃત્વનો નાશ કરવા માટે ગાથા કહી છે. મથાળું એ રીતે બાંધ્યું છે, 308 નું મથાળું. હવે કર્તાપણાનો નાશ કરવા માટે વાત ચાલે છે. વિકલ્પ વખતે વિકલ્પ પોતે જ આર્ત ધ્યાન છે. હા, પછી તીવ્ર વિકલ્પ થાય ત્યારે રૌદ્ર ધ્યાન થાય. બાકી વિકલ્પ પોતે જ આર્ત ધ્યાન છે. પછી એ વિકલ્પ આત્માનો હોય કે ભગવાનનો હોય તો પણ આર્ત ધ્યાન છે, અને શાસ્ત્ર વાંચનનો હોય તો પણ આર્ત ધ્યાન છે. સ્વરૂપનો અનુભવ થાય એ જ ધર્મ ધ્યાન છે. જે ધ્યાનમાં જે લક્ષ્યમાં સ્વરૂપાનુભવ છે તે ધર્મ ધ્યાન છે. બાકી વિકલ્પ માત્ર આત્મ ધ્યાન છે, આર્ત ધ્યાન છે. અને એ આર્ત ધ્યાનમાં કર્મ બંધાય છે. બધા વિકલ્પથી નવા નવા કર્મ બંધાય આજ કરે. એ તો એ કુદરતની એવી વ્યવસ્થા છે, ડિગ્રી ટુ ડિગ્રી. જેવો વિકલ્પ કરે એવો કર્મ બંધાઈ જાય. એ વખતે પ્રતિ સમય અનંત પરમાણુઓ આ જીવને બાંધી રહ્યા છે. સમજી લેવાનું, સમયે સમયે આ જીવને અનંત પરમાણુનું બંધન ચાલુ છે. અત્યારે નહીં દેખાય, પણ જેવી ગતિ ફરશે એટલે દેખાઈ જશે કે કેવો બંધાણો, ક્યાં બંધાણો ને કેવો બંધાણો. કોઈ કેવો થઈને ગયો ને કેવો કેવો થઈને ગયો. ગુરુદેવ વર્ણન કરતા હતા, અહીંયા મોટો શહેનશાહ હોય, રાજા મહારાજા શેઠ શ્રીમંત હોય, ખમા ખમા બધા કરતા હોય, જાય દેઢ ગરોળીની કુખે એમ કે. ગુરુદેવ શું કહેતા? જાય દેઢ ગરોળીની કુખે. ઘરમાં દેઢ ગરોળા ફરતા હોય ને એને મકાનમાં જીવ રહી ગયો હોય, આયુષનો બંધ પડે ત્યારે આવું સરસ મકાન બાંધ્યું, કેવું મજાનું મહેલ માલે જેવું મકાન સુંદર છે, અહીંથી તો કાંઈ ખસાતું હશે, અહીંથી તો કાંઈ નીકળાતું હશે, ભાઈ નીકળવું પડશે. તો કે ફરીને આવ્યો, ફરીને ભાવ રહી ગયો તો દ્રવ્ય આવ્યો, ભાવે રહી ગયો તે દ્રવ્ય આવ્યો. કાં હરફ થઈને આવે ને ક્યાં દેઢ ગરોળું થઈને આવે. પછી તો લાકડી લઈએ, ઘરવાળા શું કરે? હે, મારા બાપાજી દાદાજી છે એમ પ્રણામ કરે કઈ? કાઢે એને આવ્યા નહીં ગામડામાં એવા બનાવો બન્યા છો. કોઈ એવી તેવા કોઈ દુર્ગતિ ગયેલા આત્માઓ હોય એ ઘરમાં આવીને ડર કરી જાય, નીકળે જ નહીં. પછી કોઈ રીતે કાઢે યુક્તિ પ્રયુક્તિથી, એ વળી આવીને ક્યારે ઘરમાં આવી જાય ને કોઈ ખબર ન પડે. કેમ કે તેથી તો મકાનો ખોરડા વાળા હતા, ઉપરથી આવી જાય. મારી બાયણા આટલા ફિટિંગ વાળા નહોતા, ગમે ત્યારે રાતે ગમે ત્યારે આવી, પાછું ઘરમાં ઘરે જઈ બહાર નીકળે ત્યારે ખબર પડે ઘરે આ કાળો ઉતરો પાછો ઘરમાં ક્યાંથી આવી ગયો. પણ મૂળ એનો જીવ ત્યાં ત્યાં હોય, ક્યાંયથી જ આવવું નથી. આ એવી ભયંકર દશા થાય છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ શું કરવા કરીએ? પણ સવાલ આ છે, રાગ કરીએ એમ નહીં, રાગ શું કરવા કરીએ? તો એમની વિતરાગતા જોઈને રાગ થવો જોઈએ. રાગ છે ત્યાં સુધી એમની વિતરાગતા જોઈને રાગ થવો જોઈએ, બીજા કારણે નહીં. તો એ રાગ છે એ મટાડવાનો ઉપાય શું છે? કે ભાઈ આ તો વિતરાગતાની સામે રાગ થાય છે, મેળ નથી. ભગવાન ના પાડે છે કે જો હું વિતરાગ છું, આંખું નીચીને બેઠો છું, વગર કીધે તને ઉપદેશ આપું છું, બોધ આપું છું કે તું પણ મારી જેમ અંદરમાં સમાઈ જા. મારા પ્રત્યે રાગ કરવાની વાત મારા ઉપદેશમાં નથી, શાસ્ત્રમાં નથી, ગુરુમાં નથી. ગુરુને કાંઈ જોતો નથી, એ તો સીધું એમ બતાવે છે. જો ભાઈ તારું સ્વરૂપ અંદરમાં અસંખ ચૈતન્ય છે. કેવું છે? તારું સ્વરૂપ અંદરમાં અસંખ ચૈતન્ય છે, કોઈનો સંગ એને નથી. તો ગમે એટલા બારમાં સંગ કર, એ બધા છોડવા પડશે, બીજે જવું પડશે. અસંખ ચૈતન્ય છે, એ અસંખ ચૈતન્ય સ્વરૂપને ઓળખીને અસંખ દશાને પ્રાપ્ત કર, તો તને સુખ શાંતિ થશે. નહીતર આ વિકલ્પના જંગલમાં એટલો બધો ઘૂંચાઈ જઈશ અને મરીને ક્યાં જઈશ એનો પત્તો લાગશે નહીં. હેજી, પ્રથમ ક્યાં સુધી? હવે ભાઈ ઠાઠ ભાઈ ક્યાં ત્યાં સુધી? પ્રથમ ક્યાં સુધી પ્રથમ કરવું છે? હે, કાળા મટીને થોડા આવ્યા તો હજી પ્રથમ 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 કરીને પ્રસંગ નું છોડવું નથી. ઉઠાવ વજન એમ કે છે, તારું વજન આત્મામાં લઈ જા, રાગ ને રાગ ના વિષય તરફથી વજન ઉઠાવી લે. અને એ પ્રથમ દેવગુરુ શાસ્ત્ર, પણ એ દેવગુરુ શાસ્ત્ર કે એનું કીધું માનવું નહીં આપણે. અને મારા દેવગુરુ શાસ્ત્ર હાલ હવે તારા દેવગુરુ શાસ્ત્ર છે જ નહીં, એની આજ્ઞા માનવી નથી, એની આજ્ઞાથી વિરુદ્ધ ચાલવું છે. અને એ મારા તારો હેતુ કઈક બીજો છે, એની અંદર તારો હેતુ માનવાનો છે નહીં. તારો હેતુ એ માનું છું એવો આડંબર કરીને કોકને દેખાડવાનો છે કે હું આને માનું છું, હું આને માનું છું. ઓલા કહે છે પણ તું મને માનતો નથી, નકામો દુનિયાને દેખાડવાની વાત કરે છે, એમાં તું તારી જાતને છેતરસ, બીજા કઈ છેતરાવાના નથી. ધર્મના બાને થાય છે. ધર્મ કરવો એને ઝઘડો હોય નહીં, કેમ કે એ તો બધા ઝઘડાનો મટાડનાર છે, બધી વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે. 49 ગાથામાં આવ્યું ને વિપ્રતિપત્તિ શબ્દ વાપર્યો છે, ઝઘડાનો સર્વ ઝઘડાઓનો નાશ કરનાર છે. એ આત્મા જેવો છે, નિરુપદ્રવી, નિરામય અને શાંત સ્વરૂપે છે. એ ક્યાંય ઝઘડા બગડામાં પડે એવો નથી એમ છે. વિકલ્પ નહી મટે, વિકલ્પ નું કરતા પણ છોડ, વિકલ્પ મટી જશે તારા માણસ ને. શું આ વિકલ્પ મટતો નથી, અંદરમાં ધ્યાનમાં બેસીશું તો આત્માનો વિકલ્પ ચાલુ રહે છે, પણ વિકલ્પ મળતો નથી. પણ તું એનો કરતા થયો છો એટલે મળતો નથી. તન્મય થઈને, કરતાપણે થઈને એ વિકલ્પને કાર્ય બનાવીને, પોતાનું કાર્ય બનાવીને કરે છે. તું એમાં પોતાપણું રાખે છો. એ જે પોતાપણાનો અનુભવ છે એ મિથ્યા અનુભવ છે, મિથ્યા કલ્પના છે. એ જ્યાં સુધી હશે ત્યાં સુધી નાશ પામતો નથી. જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે. વિકલ્પ ભાવ તન્મય થઈને, જ્યાં સુધી એકમેકપણે તન્મય થઈને એકાકારપણે એકાગ્ર થઈને એકત્વ ભાવે વિકલ્પ ભાવ છે ત્યાં સુધી જીવ એનો કર્તા છે ને એ એનું કાર્ય છે. ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે. જ્યારે વિકલ્પ નો અભાવ થાય એટલે નિર્વિકલ્પ દશામાં પેલો વિકલ્પ નો અભાવ થશે ને. અજ્ઞાન દશામાં તો જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે, છેલ્લી સેકન્ડ સુધી. નિર્વિકલ્પ દશા થયા પહેલા જ્યાં સુધી સ્વવિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ પણ અનાદિનું ચાલુ ને ચાલુ જ છે, કેમ કે ત્યાં તન્મય થઈને એકત્વ ભાવે જ કરે છે. સ્વરૂપ નિશ્ચય થયો હોય, સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ચાલતો હોય તો પણ જ્યાં સુધી સ્વવિકલ્પ છે, નિશ્ચય નહીં વિષયનો એટલે આત્માનો વિકલ્પ હોય ત્યાં સુધી પણ કરતા કર્મ પણ છે. ત્યાં સુધી અનંતાનુમંદિના ચારે કષાય ઉભા છે, ત્યાં સુધી મિથ્યાત્વ અને અજ્ઞાન ઉભો છે. આમ છે એટલે જ કીધું 142 માં. તેથી શું હું પક્ષ બદલીને સ્વરૂપ નિશ્ચયમાં આવ્યો, પણ તેથી શું કે સ્વરૂપ નિશ્ચયમાં આવ્યો એટલે કાંઈ તારો સંસારનો છેદ થઈ ગયો છે એમ માની લેવાની જરૂર નથી. વિકલ્પ છે ત્યાં સુધી તને કરતા કર્મ પણ ઊભું છે અને એમાં અનંતુ દુઃખ છે. કરતા કર્મ પણ ઊભું છે ત્યાં સુધી સ્વવિકલ્પ દશામાં અનંતી આકુળતા છે, ટેવાઈ ગયું છે એટલે તને ખબર નથી, બાકી અનંતી આકુળતા છે ત્યાં. આ માંસાહારી લોકો છે એ લોકો જીવતા પ્રાણીને મારીને માંસ ખાય છે ને, એ જીવતા પ્રાણીને મારે ત્યારે જે ક્રૂરતા હોય છે એ તમે આપણે જોઈ ન શકીએ. આર્ય માણસ એને જોઈ ન શકે. કબૂતરનું ડોકું, ચકલાનું ડોકું મળતા હોય મારી નાખવા માટે, સહેલાઈથી મરી જાય ને ડોકે છે મારે, એટલે એ તમે જોઈ ન શકો. શું આત્માને ડોકી મળીને એનું શાંતિનું ખૂન કરીને એકત્વ ઉભું થાય છે. શું કે છે? આજે કર્તા કર્મ ભાવ છે એમાં આત્માને ડોકું મળીને એનું ખૂન કરીને એની શાંતિનું ખૂન કરીને એકત્વ ઉભું થાય છે. જયારે એનો અભાવ થાય નિર્વિકલ્પ દિશામાં, જયારે એનો અભાવ થાય ત્યારે એ કરતા પણ કરતા કર્મ પણ એનું એકત્વ મટે. ત્યારે કરતા કર્મ ભાવ નો પણ અભાવ થાય, અને કરતા કર્મ ભાવ નો અભાવ થાય ત્યારે સંસાર નો અભાવ થાય. ત્યાં સુધી અનંત સંસાર ઉભો છે. વિકલ્પ નો અભાવ થઈને નિર્વિકલ્પ દશા ન થાય ત્યાં સુધી અનંત સંસાર ઉભો છે. અનંત સંસાર ના મૂળિયા હજાર છે. નિર્વિકલ્પ થયો એટલે એ મૂળિયા બળી ગયા. હવે ખલાસ, એક સેકન્ડ માં એટલી તાકાત છે. 5 સેકન્ડ ના અનુભવમાં અનંત સંસાર ના મૂળિયાને બાળવાની તાકાત છે. વીજળી પડે ને બળી જાય, બળી જાય એટલું જોર ને એટલો પુરુષાર્થ ને એટલે એમાં આત્મભાવની શક્તિ છે. આત્મામાં તો શક્તિ અનંત છે. આ તો 5 સેકન્ડ ના જગન્ય અનુભવની વાત કરી છે. કેટલો અનુભવ છે? તારતમ્યતા એ જગન્ય નો છે, એટલે પેલા પહેલી વખત ઉભો થાય એટલો. હજી એથી અનંત ગુણો થશે અનુભવ વધીને. સર્વજ્ઞ કેવળ જ્ઞાન થશે ત્યાં સુધી. માત્ર એ જગન્ય અનુભવમાં આટલી તાકાત છે અનંત સંસારને બાળવાની. એથી અનંત ગુણો ભાવ અનુભવ કેવળ જ્ઞાન સર્વજ્ઞ દશામાં છે, 13મે ગુણ સ્થાને આવે. અને એથી અનંત ગુણી શક્તિ આત્મામાં સદાય રહેલી છે. હવે એને 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 એવા આત્માને કેવી રીતે વેડફે છે ને વેચે છે. શું? જે મૂળો મફતમાં આપે, શાક લે ત્યારે કોથમરી, અત્યારે કોથમરી મફતમાં આપે છે. એમ આત્મા જ બેઠા છે ને બધા. કેમ બેઠા છે? કે પોતે મફતમાં વેચાણો છે એટલે બીજા પણ હવે એને મફતમાં જ વેચે છે. નમાલો થઈને, રાખો થઈને, દિનહીન થઈને પોતાને હેરાન કરે છે, પોતાને દુખી કરે છે. હવે થી સામે લઈએ છે આ કળશ લીધો, એના પ્રતિપક્ષ નો વિષય લઈએ છે. જે કરે છે તે કરે જ છે, ને જે જાણે છે તે જાણે છે. મિથ્યા દ્રષ્ટિ છે એ વિકલ્પ નો કરતા થઈને કર્યા જ કરે છે. સમ્યક દ્રષ્ટિ છે એ જ્ઞાતા થઈને જાણ્યા જ કરે છે, જ્ઞાતા જ રહે છે. જે કરે છે તે કરે છે, અને જે જાણે છે તે જાણે છે, એમ હવેના કળશમાં હવેના શ્લોકમાં કહેશે. સ્વકરોતિ સ્વકરોતિ કેવલમ, યસ્તુ વેતિ સતુ વેતિ કેવલમ, ય કરોતિ નહીં વેતિ સ ક્વચિત, યસ્તુ વેતિ ન કરોતિ સ ક્વચિત. આના ઉપર તો બનાસદાસજી નું બહુ પ્રસિદ્ધ પદ છે. ગુરુદેવ જે લલકારતા હતા, જે કરે સો કરણહારા, ને જો જાણે સો જાણનહારા, એ આમાં છે, ચોપાઈમાં છે. ચોપાઈ તો ચોપાઈની રીતે લલકારે બહુ સારું ગાઈ શકે છે. કરે છે તે જાણનાર હોય ને, અને જે જાણનાર છે કરતે કરતા થાય ને, એ આ કળશ ઉપર, 96 કળશ ઉપરનો પદ છે બનારસીદાસજીનો. નાટક સમય સાર છે ને? કરે કર્મ સોઈ કરતારા, છપાય છે. કરે કર્મ સોઈ કરતારા, જો જાણે સો જાનન હારા. જો કરતા નહીં જાણે સોઈ, કરતા થાય એ જ્ઞાતા રહી શકતો નથી. જાણે સો કરતા નહીં હોય, એમાં એનો ક્રમ છે. એકાવનમાં કળશનો, આમાં અધિકાર અનુસાર 51મો છે, આમ 96 છે. પિસ્તાલીસ પહેલા ભાગ, પહેલા અધિકારમાં 45 કળશની રચના છે અને બીજા અધિકારમાં 46મો કળશ છે. આમ 51મો કળશ છે, 46માં 51મો કળશ છે, 40ની રચના છે, 45 કુલ છે 99 કળશ સુધી છે. આમાં બે અધિકારમાં 99 કળશ સુધી છે. ગુરુદેવ ને રસ હતો આ કળશ, બહુ રસથી લલકારતા હતા છપાઈ. શું કહે છે, જે કરે છે તે કેવળ કરે જ છે, વિકલ્પ કરે છે એ કરતા થઈને વિકલ્પ કર્યા જ કરે છે, તે માત્ર કરતા છે, જરાય જ્ઞાતા નથી. એટલે અનુભવ થયા પહેલા કોઈ એમ કે હું જ્ઞાતા રહું છું એ વાતમાં કાંઈ માલ નથી. હા, એમ કહે ત્યાં સુધી ઠીક છે કે હું જ્ઞાતા થવાનો રહેવાનો પ્રયાસ કરું છું, પણ હજી જ્ઞાતા થયો નથી. જ્ઞાતા તો ત્યારથી થાય જ્યારથી નિર્વિકલ્પ દશા આવે, ત્યાર પછી જ જ્ઞાતા થાય. એ પહેલાના વિકલ્પમાં જ્ઞાતા હોઈ શકે નહીં. એટલે જે કરે છે તે કેવળ કરે છે, એકલો કરતા છે. કેવળ નો અર્થ 100એ 100% છે. અમારા વિકલ્પો બહુ મંદ પડી ગયા છે, બહુ શાંત પડી ગયા છે, ને હવે તો થોડાક જ વિકલ્પ આવે છે ને ઉભો રહે એમ રવા દે. એ બધો ચારિત્ર મને મંદતા છે, કસાયની મંદતા છે. તારું એક તો એટલું એટલું છે. જ્યાં સુધી નિર્વિકલ્પ દશા પામીને સમ્યક દર્શન ન પ્રગટ્યું હોય ત્યાં સુધી એકત્વ 100એ 100% એટલું ને એટલું રહેલો એમ લેવું. શું એકડા વિના ને, પણ ગણતરી જલ્દી કરવા માંડી જાય. થોડાક પરિણામ કસાયની મનતા વાળા થાય ને ત્યાં પર્યાય દ્રષ્ટિ રહી છે એટલે જલ્દી ગણતરી કરવા માંડી જાય. આ તો મંદિર ગયો, આ તો સાધ્યમાં બેઠો, આ તો એવા સરસ ભાવ થયા, એવા સરસ ભાવ થયા, પણ આ એકત્વનું શું હવે? હે, એ બધા વિકલ્પ એકત્વના છે. કેવળ કરતા કેવળ લીધું છે, ય કરોતિ સ કેવલમ કરોતિ, મૂળ શબ્દ છે. જે કરે છે તે કેવળ કરે જ છે અને જે જાણે છે તે કેવળ જાણે છે. ને જ્ઞાતા થઈ ગયો સમ્યક દ્રષ્ટિ, એ ગમે એ કરતો હોય તો એ જ્ઞાતા છે. જા, એ 100એ 100% જ્ઞાતા છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ 100એ 100% કરતા છે અને જ્ઞાની 100એ 100% એક અંશે અને 1% કરતા પણ નથી. પણ અમે તો એમને ગુસ્સો કરતા જોયા, હા, વેપાર કરતા જોયા, રાજ ચલાવતા જોયા, હા, લડાઈ કરતા જોયા. ઠીક, તો કે નહીં, જે જાણે છે તે કેવળ જાણે છે. આવો દ્રઢ નિર્ધાર કર કે જે જ્ઞાતા છે તે કેવળ જ્ઞાતા છે, ભૂલથી પણ બીજો વિકલ્પ કરીશ નહીં એમ છે. પણ દેખાય એનું શું કરવું, એ તારી નજરનો દોષ છે. શાનો દોષ છે? પોતાની નજરનો દોષ છે. તને દેખાય છે એમાં તારા દેખવામાં ભૂલ પડી છે, ત્યાં ભૂલ નથી. અંદરનું ભિન્ન પડેલું પરિણમન બહુ અલૌકિક દશા છે. એવા એવા તીવ્ર કષાયના કાળમાં પણ અંદરમાં ભિન્ન પડે છે, એ તો કેટલી અલૌકિક વાત છે. કે કષાય મંદ થાય કે કષાય તીવ્ર થાય અંદર જોડાઈને, અંદરની પકડ કેટલી, સ્વભાવની પકડ કેટલી છે કે એકત્વ થવા ન દે. સ્વભાવનું એકત્વ છૂટે નહીં અને કષાયનું એકત્વ થાય નહીં. જ્ઞાનીઓ તો એને જોઈને વંદન કરે છે, કરે કર જોડી બનારસે વંદન. જ્ઞાનીએ જોઈને વંદન કરે છે, ઓહો અંદરમાં કાંઈ છે, અને કાંઈ પકડ છે, કાંઈ નમી પડે છે, જ્ઞાની નમી પડે છે. શું એવી વાત છે જરા. જે જાણે છે તે કેવળ જાણે જ છે, જે કરે છે તે કદી જાણતો નથી, ગમે એવો શાસ્ત્ર જ્ઞાન વાળો હોય, કરતા થયો એ બિલકુલ જ્ઞાતા નથી, અજ્ઞાની તે અજ્ઞાની જ છે, અંદરમાં વિકલ્પ ચાલે છે અને એની હારે કરતા થઈ ગયો અંદરમાં એક રાગ ના કણ ને અડતો નથી તો કે ધન છે એ જ્ઞાન છે એને ધન્યવાદ છે. પણ એને શ્વેતાંબર દિગંબર ને ખબર નતી કે હાલ હાલ હવે એને અંદરમાં કસાય કણ ને અડતો નથી, એ બોલું સ્થૂળ વાત છે. જજમેન્ટ લખવા માંડી જાય છે પણ હવે તારા ઠેકાણા નથી. જે કરે છે તે કદી જાણતો નથી, શું ત્રણ કાળમાં એનો વિકલ્પ કરીશ નહીં, જ્ઞાની છે અને જે જાણે છે તે કદી કરતો નથી, એનો અજ્ઞાની તરીકે ત્રણ કાળમાં વિકલ્પ કરતો નહીં એમ કહે છે. જરાય એક ટકો કરતો નહીં, આમાં એક ટકાની ભૂલ કરતો નહીં, આમાં એક ટકાની ભૂલ કરતો નહીં, આવી વાત છે. એટલે કેવળ અને કદી ખચિત ખચિત એવો શબ્દ વાપર્યો છે. કરતા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કરતા નથી, આમ છે. એ જ્ઞાની ને અજ્ઞાની માં જે ફેર છે એ ફેર સદાય ને માટે ફેર જ છે. અહીં સુધી રાખીએ.